તારીખ 21-10-1992 શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 552-555 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 221
એમાં શું છે દ્રષ્ટાંત લઈએ કે ઘરમાં બે બાળકો રમે છે એક પાડોશીનું છે એક પોતાના કુટુંબનું છે તો મુખ્યતા કોની રહે બરાબર બેને જોતા મુખ્યતા કોની આવે માનો કે બે ભણે છે લેસન કરે છે નિશાળનું લેસન કરવા માટે બે બાળકો તો આપણો બાળક બરાબર ભણે છે એનો વિચાર આવે કે ઓલો બરાબર ભણે છે એનો વિચાર આવે બરાબર છે એમ શું કરવા થયું કે પોતાપણું આવ્યું માટે એટલે મુખ્યતાનું કારણ શું થયું પોતાપણું એટલે રાગ ક્યારે મુખ્ય થાય છે કે રાગમાં પોતાપણું રહે છે ત્યારે રાગની પ્રધાનતા ક્યારે થાય છે કે રાગમાં સ્વપણું વેદાય છે ત્યારે ભ્રાંતિ કરીને જ્ઞાનની મુખ્યતા ક્યારે થાય કે જ્ઞાનમાં સ્વપણું આવે ત્યારે એટલે જે આમાં મુખ્ય જે અંદરની વાત એ છે કે જીવે સ્વપણું જ્યાં સ્વ છે ત્યાં કરવું છે જ્યાં પોતે છે ત્યાં પોતાપણું કરવું જોઈએ તે સમ્યક છે યથાર્થ છે જ્યાં પોતાપણું નથી ત્યાં પોતાપણું કરે તે અયથાર્થ છે તો રાગ છે એ વિભાવ છે રોગ છે અને જ્ઞાનમાં તો સ્વભાવ છે જ બીજું કે અનુભવવું એ જ્ઞાનનું કાર્ય છે રાગનું કાર્ય નથી અનુભવવું તે જ્ઞાનનું કાર્ય છે અને જ્ઞાન પોતાનું અનુભવન કરે એવું એનું એ કાર્ય છે તેમ છતાં ભ્રાંતિગતપણે રાગનો હું અનુભવ કરું છું એવી રીતે પોતે પરણમી રહ્યો છે આ પણ ભૂલ છે એ ભૂલ પણ એને અનુભવની સુધારવાની છે આ અનુભવની ભૂલ છે એ અનુભવની ભૂલ અને સુધારવી જોઈએ કે ક્યાં અનુભવ થાય છે જ્ઞાનમાં થાય છે કે રાગમાં થાય છે અને જ્ઞાનમાં કોનો થાય છે જ્ઞાનનો થાય છે કે રાગનો થાય છે રાગ તો જણાય છે ક્રોધાદિ તો જણાય એટલે ક્રોધાદિ શબ્દ એટલા વાપર્યો છે કે જ્ઞાન અને ક્રોધ જ્ઞાન છે એ નિરાકુર શાંત સ્વરૂપે છે જ્ઞાન ભાવ પોતે છે એકલો જ્ઞાન ભાવ અને ક્રોધમાં આકુળતા છે બેની પ્રકૃતિ એકદમ વિરુદ્ધ છે સ્વભાવ એટલે તપાસવું સહેલું પડે જેને અવલોકન કરીને તપાસવું હોય એને સહેલું પડે કેમ કે સફેદ રંગને કાળો રંગ તદ્દન જુદો પડે કાળો ને બ્રાઉન જુદો ન પડે કાળો ને આછો સફેદ ને આછો પીળો જુદો ન પડે જેને ઓફ વ્હાઈટ કહીએ વ્હાઈટ અને ઓફ વ્હાઈટ જુદો ન પડે પણ વ્હાઈટ ને બ્લેક તો જુદો પડી જાય કે ન પડી જાય કે એ જુદો ન પડે એટલે ત્યાં ક્રોધાદી શબ્દ લીધો છે રાગાદી શબ્દ ન લીધો 70-71 માં ક્રોધાદી શબ્દ લીધો છે એ તરત જુદો પડશે તને જોતો એમ રાગમાં આકુળતા તો છે પણ મંદ આકુળતા છે એટલે ન પકડાય કદી જ્ઞાન તો આકુલતાના અભાવ સ્વભાવે છે એટલે પકડી શકાય આ એક સ્વપણું કરતા ફાવે તો મુખ્યતા આપોઆપ થાય મુખ્યતા એ કૃત્રિમ રીતે કરવાનો વિષય નથી આપણે એક ભૂલ શું થાય છે મુમુક્ષુમાં કે મુખ્યતા ગુણતાનો વિષય સમજ્યા પછી અને ત્રિકાળી સ્વભાવ મુખ્ય કરવા યોગ્ય છે એમ ખ્યાલમાં આવ્યા પછી સમજણમાં આવ્યા પછી વિકલ્પમાં વિચારમાં વાણીમાં એની મુખ્યતા કૃત્રિમપણે કરવામાં આવે છે એ યથાર્થ નથી એમાંથી કલ્પના ચડી જવાય છે એમ નહીં થવું જોઈએ સ્વપણું થઈને મુખ્યતા થવી જોઈએ મુખ્યતાનું કારણ આવ્યા વગર કાર્ય ક્યાંથી થવાનું હતું મુખ્યતા તો એક કાર્ય છે એનું કારણ છે ને એને કાર્ય ક્યાંથી આવવાનું હતું માટે પહેલા કારણ આવવું જોઈએ એટલે તો સમયસરની પદ્ધતિ કારણકારીના લોજિકની છે એનું કારણ એ છે કે પહેલાં આમ થાય તો આમ થાય ને આમ ન થાય તો આમ ન થાય જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય થાય તો સ્વાનુભૂતિ થાય, નિશ્ચય ન થાય તો સ્વાનુભૂતિ ન થાય. કેમ કે એ અપેક્ષિત છે, સબ્જેક્ટિવ કન્ડિશન, એનો ક્રમ ન સમજાય તો ક્રમભંગ પરિણમન કરવા માટે પોતે ખોટો પ્રયત્ન કરે. એ ક્રમભંગ તો કોઈ કામ થવાનો નથી. જેમ ત્યાગ કરે છે, કોઈ જ્ઞાન પહેલા ત્યાગ કરે છે, એને શું કરે, બધું ત્યાગી દે, દીક્ષા લઈ લે છે, એટલે કાંઈ એનું આત્મકલ્યાણ થઈ જાય ન થાય, જરાય ન થાય, કેમ કે ક્રમભંગ છે. જરાય નિવર્તન નથી, એમ જ છે, એને ક્રમ છોડ્યો છે, બીજું કઈ નથી. શું એને આમનાય કહી છે, જે કોઈ વૈજ્ઞાનિક રીતે પદાર્થના પરિણમનનો ક્રમ છે, સાયન્ટિફિક છે, એને શાસ્ત્ર પરિભાષામાં જૈન દર્શનની આમનાય કહી છે. આ જૈન દર્શનની આમનાય છે, થોડું નજીક શબ્દ વાપરે છે કે જૈન દર્શનની આમનાય તો એવી છે કે પહેલા તત્વજ્ઞાનપૂર્વક વસ્તુના સ્વરૂપને જાણે, પછી પોતાના પરિણામની શક્તિને ઓળખે, અને શક્તિ અનુસાર ત્યાગ, વ્રતાદિનો વ્રતાદિ લઈને ત્યાગ કરે. આવી જૈન દર્શનની આમનાય છે, એમ આમનાય શબ્દ વાપરો છે. આપણે એટલે આ ક્રમથી કાર્ય થાય છે. હવે તો નામ જૈન દર્શન છે, વસ્તુનું સ્વરૂપ એમ છે, એ સાયન્સ છે વસ્તુનું. હા, પછી નામ એનું જૈન દર્શન આપો, કેમ કે બીજા લોકો બીજી રીતે નિરૂપણ કરે છે, માટે બીજા નામથી કે અમારું વેદાંત આમ કે છે, અમારી ગીતા આમ કે છે, અમારું બાઇબલ આમ કે છે, ફલાણું આમ કે છે, એટલે એને જૈન દર્શન નામ આપ્યું. બાકી આ તો વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ભાઈ ને આપો ને, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ છે ને, ત્યાં છે, લઈ લે ત્યાં છે. પાનું 221, વચનામૃત 552. દ્રષ્ટિ પરિણામ પર રખી હૈ તો ઉસકા મુખ દ્રવ કી ઓર બદલના હૈ. શું કહે છે? દ્રષ્ટિ આ જીવની પરિણામ ઉપર જ્યાં સુધી એને રાખી છે તો ત્યાંથી એની દ્રષ્ટિ, એનું પર્યાય તરફનું જ મુખ રહેશે, બાહ્ય પરિણામ જ રહેશે. દ્રષ્ટિ પરિણામ ઉપર રાખી છે એનો અર્થ એ છે, દ્રષ્ટિને અવતરણ ચિહ્ન ઇન્વર્ટેડ કોમા એટલા માટે કર્યા છે કે હું પણ માત્ર પરિણામમાં જ અનુભવાય છે. દ્રષ્ટિ તો અસ્તિત્વને ગ્રહે છે, અસ્તિત્વનું ગ્રહણ હું પણ આવડે થાય છે. શું? તો હું પણ જ્યાં સુધી માત્ર પરિણામમાં થાય છે ત્યાં સુધી પરિણામ બહિર્મુખ રહેશે. તો ઉસકા મુખ દ્રવ કી ઓર બદલના હૈ, એટલે કે પરિણામનું અને અંતર્મુખ થવું જોઈએ. બહિર્મુખ પરિણામે બદલીને મુખ અંતર્મુખ કરવું જોઈએ. યમુખ ભી પરિણામ હી બદલતા હૈ, અને એ પણ પરિણામ બદલે છે. કાર્ય તો પરિણામમાં થાય છે, ઉલટું થાય તો પરિણામમાં, સુલટું થાય તો પણ પરિણામમાં. મેરે મેં એટલે દ્રષ્ટિ પોતા ઉપર આવી. શું? હું તો ત્રિકાળી છું. મેરે મેં એટલે ધ્રુવ સામાન્ય મેં, તો મુખ ભી કાં બદલના હૈ, મારે તો મુખે બદલવાનું નથી, મારે મુખ બદલવાનું નથી. એમ હું પણ પોતામાં ક્યાં થાય છે? અવસ્થામાં થાય છે, પર્યાયમાં થાય છે, મુખ બદલાઈ જાય છે. મારે મુખ બદલવાનું નથી એવા ત્રિકાળી ઉપર પરિણામ એવી રીતે આવે છે, પોતાના સ્વરૂપને જોવે છે, ત્યારે મારે તો મુખે બદલવાનું નથી, હું તો ત્રિકાળી છું કે મારે મુખ બદલવાનું નથી, એમ સ્વરૂપને જોનાર જે પર્યાય છે એનું મુખ બદલાઈ જાય છે. એને પોતા પણ ત્રિકાળી સામાન્યમાં લીધું, ધ્રુવમાં લીધું, એટલે એનું મુખ બદલાઈ જાય છે. શું? મેરે મેં તો મુખ ભી બદલના કહા હૈ, મેં તો જહા હું વહી હું, જેમ છું તેમ છું, અનાદિ અનંત, બદલના બદલ બદલના કુછ મેરે મેં નહીં, મારામાં બદલવા પણ નથી. પછી એ પ્રકારે પોતાને સ્વીકારતા, સ્વીકારનારી પર્યાય નું મુખ બદલાઈ જાય છે. શ્રદ્ધા જ્ઞાન માં સ્વીકાર આવે છે, સ્વીકારનાર નું મુખ બદલાઈ જાય છે. ત્યાં આગળ બસ આ રીતે હું પણ બદલવાનું છે. જો આમાં શું આવ્યું, દ્રષ્ટિ છે શું એ જો ઉલટી હોય, પરિણામ ઉપરની અનાદિની પર્યાય દ્રષ્ટિ છે તો બહિર્મુખ પણ છે. દ્રષ્ટિ છે એટલે હું પણ છે એ બહિર્મુખ પણ છે ત્યાં. અને જ્યાં ત્રિકાળી સામાન્યમાં હું પણ થયો ત્યાં અંતર્મુખ થઈ ગયો. અંતર્મુખ થવું તે કાર્ય છે, કારણ દ્રષ્ટિ બદલવી તે છે, હું પણ કરવું તે છે, દ્રષ્ટિ હું પણ કરે છે. બસ આટલી વાત છે.
દ્રષ્ટિ પરિણામ ઉપર રાખે એટલે મુખ પણ
કરે, બાહ્ય પરિણામ થઈ ગયું એ. કેમ કે ત્રિકાળી સામાન્ય થી પર્યાય બાહ્ય તત્વ છે, એ બહિર તત્વ છે, અંતર તત્વ નથી એ બહિર. એ રીતે છે. એટલે શું છે કે જે કાર્ય છે એ એકદમ ટેકનિકલ છે. શું એની ટેકનિક ન સમજાય અને એ ટેકનિક ગ્રહણ ન થાય ત્યાં સુધી કાર્ય નથી થતું. શું બીજી રીતે કોઈ કરવા માંગે તો વસ્તુનું સ્વરૂપ નથી કે થઈ શકે, આઉટ ઓફ સાયન્સ જવું પડે. એ 552 છે, 553 પ્રશ્ન છે કે પર્યાય કા વિવેક તો ચાહીએ ના. શું તમે કહો છો ભાઈ, તમે દ્રવ્ય તરફ જુઓ, પર્યાય ઉપરની દ્રષ્ટિ છોડો, પર્યાયને ગૌણ કરો, દ્રવ્યને મુખ્ય કરો, પણ વિવેક તો પર્યાયનો કરવો જોઈએ ને, કે વિવેક ન કરવો, પર્યાયનો વિવેક કરવો કે ન કરવો. શું છે આમાં કે પર્યાયની મુખ્યતા કેટલા બાને રહી જાય છે એના ઉપર એક આખું પ્રકરણ લખ્યું. એટલા માટે આમાં તત્વાનુશીલનમાં જે 8 પ્રકરણ છે એમાં પર્યાયના એકત્વ નામનો જે પર્યાય છે એમાં એટલી જ વાતનો નિર્દેશ કરવો છે કે જીવને પર્યાયની મુખ્યતા કેવા કેવા બાને રહી જાય છે. એમાં વિવેક છે બહુ ક્ષેત્રમાં વિષય છે. એક પુરુષાર્થ કરવો, એક શ્રદ્ધા કરવી, દ્રષ્ટિ કરવી, સમ્યક દર્શન કરવું, સમ્યક જ્ઞાન કરવું, શું આ બધા જે પર્યાયના કાર્યો સવળા કરવાના છે અને પ્રયોજન એ બધું પર્યાયનું હોવાથી પર્યાયની મુખ્યતા અનાદિની છે એ છૂટતી નથી. ત્યારે આ વિષયની ટેકનિકલ એ છે કે પર્યાયને ગૌણ કરતા પર્યાય સુધરે છે, પર્યાયને મુખ્ય કરતા પર્યાય બગડે છે. પર્યાયનું પ્રયોજન હોવા છતાં પર્યાયની મુખ્યતા ન કરવી એ આ વિષયની ખાસ ખૂબી છે. કેરી પાકીને મોટી થાય, નાની નાની કેરી આવી હોય પાકીને મોટી થાય અને રસ આવે તો આંબાને ખાતર પાણી નાખો તો થાય, પણ કેરીને ખાતર પાણી નહીં નાખવાનું. પાણીની બાલદી કેરી ઉપર છંટાય નહીં, ઉગડી જાય. મૂળમાં પાણી સિંચન કરવું પડે, ખાતર મૂળમાં સિંચન કરવું. એમ પર્યાય જેમાંથી ઉત્પન્ન થાય છે એવું જે પ્રભાવ સ્થાન, મૂળિયું તો દ્રવ્ય છે એનું, એ મૂળ બાજુ ભેળ્યા વગર સીધી પર્યાયમાં ફેરફાર કરીને પર્યાયનું પ્રયોજન કોઈ સિદ્ધ કરી શકે એ બને નહીં. તમામ દુનિયાના ધર્મ મતોમાં પર્યાયની સુધારણાનો ઉપદેશ છે. ઉપદેશ નથી એવું કાંઈ નથી, ઉપદેશ બોધ તો ખાસ કરીને વેદાંતને અનુસરતા શાસ્ત્રોમાં તો બહુ જ છે. જેમ કે એનું મુખ્ય યોગ વાશિષ્ઠ જોઈ લ્યો, પીતાંબરનું ઉત્તરાધ્યન જોઈ લ્યો, શું દશવૈકાલિક ઉત્તરાધ્યન, બહુ ઉપદેશનો વિષય ચાલ્યો. પણ એ ઉપદેશ ક્યારે, ઉપદેશ તો એક કાર્ય છે, આમ કરો આમ કરો, આમ નહીં કરો આમ કરો, આમ નહીં કરો, કર્તવ્ય ને અકર્તવ્ય નો ઉપદેશ છે. પણ એનું કારણ ક્યાં છે એનો પત્તો નથી, એ ઉપદેશમાં ક્યાંય નથી. અન્ય મતમાં દિગંબર સાહિત્ય સિવાય એ વિષય જ ક્યાંય નથી. આ એક વૈજ્ઞાનિક પરિસ્થિતિની ક્ષતિ ક્યાં છે તો બધી જગ્યાએ એક ક્ષતિ છે. ઉપદેશ હોવા છતાં એક ક્ષતિ છે કે એનું સાયન્સ નથી એની પાસે. પછી લોજિકનો તો ચણતર સૌ સૌને પોતાની બુદ્ધિ પ્રમાણે સૌએ કર્યું છે, જેની જેટલી બુદ્ધિ ચાલી એટલી. શું? કેમ કે બુદ્ધિવાળા માણસો તો ત્યાંય ઘણા થયા, પણ વિજ્ઞાનના પાયા વગર લોજિક છે. આપણું લોજિક તો સાયન્સની સાથે ઇન્વોલ્વ થયેલું છે, એ વિશેષતા છે. ઉત્તર જે છે, કરોડપતિ ભિખારી કો અધિકતા નહીં દેતા અથવા ભિખારી કે સામને દીનતા નહીં કરતા. ક્યાંય કરોડપતિ માણસ ભિખારીની દીનતા કરે? એસે પર્યાય કી જીતની મર્યાદા હૈ ઉસકો જાન જાન લેતા હૈ. કેમ કે દ્રવ છે એ કરોડપતિ, એના કરતા એ તો અનંત ગુણપતિ છે. એનાથી પર્યાય તો એની સામે સામાન્ય છે. એક શ્રીમંત ને એક ગરીબ, એના કરતા મોટું અંતર છે દ્રવ પર્યાય વચ્ચેનો. તો પર્યાયની જેટલી મર્યાદા છે અને જ્ઞાનની મર્યાદાને જાણે, પરંતુ પર્યાય કો અધિકતા દેને જાયગા, પર્યાય ઉપર વજન દેશે, પર્યાયને અધિકતા આપશે તો પ્રયોજનહી અન્યથા હો જાયગા. તો હમને પર્યાય બગડી જશે જેમ કેરી બગડી જાય. એ વિવેક હૈ, આ વિવેક છે. ખરો વિવેક તો આ છે કે જે દ્રવ્ય મહાન છે એની મહાનતા સ્વીકારવી અને પર્યાયની જેટલી મર્યાદા છે એને જાણી લેવી. એ તો તે કાળે વ્યવહાર, તે કાળે જાણેલો પ્રયોજન માન છે. શું ઉપાસેલો નહીં પણ જાણેલો પ્રયોજન માન છે. અને નિશ્ચય તો ઉપાસેલો પ્રયોજન માન છે, વ્યવહાર તો જાણેલો પ્રયોજન માન છે. બે વચ્ચે પ્રયોજન પ્રયોજનમાં ફેર છે અને એનું નામ વિવેક છે. એ પ્રકાર જે હોય એનું નામ સાચો વિવેક છે. બ્રેકેટમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે મેં તો ધ્રુવ હું એસે શ્રદ્ધા કે પરિણમન મેં પરિણામ કા મુખ સ્વયં પલટ કર આત્મોન્મુખી હો જાતા હૈ. હું ધ્રુવ છું એવી શ્રદ્ધામાં અનંતા ગુણના પરિણામનું મુખ સ્વયં પલટીને, અનંતા ગુણની પર્યાયોનું મુખ પલટીને સમ્યક થઈને આત્મોન્મુખી થઈ જશે. સમ્યકતા આવી જશે, સર્વગુણાંશે સમ્યકતા. એક શ્રદ્ધા ફરી બધા ગુણમાં ફેરફાર થઈ જશે અને એ સાચો વિવેક છે. વિવેકનો બીજો અર્થ જે છે, યથાર્થ જાણવું. યથા અર્થ, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે એનું નામ વિવેક છે. જ્ઞાનનો વિવેક સમજવું, પણ જે યોગ્ય હોય એને યોગ્ય સમજવું, અયોગ્ય હોય તેને યોગ્ય સમજવું. એ 553 થયું, 554 બારા અંગ કા સાર. નિષ્ક્રિય ચૈતન યહી મેં હું એસા નિર્ણય કરના હૈ. પહેલી નિર્ણયની વાત આવી. બાર અંગનો સાર એ છે કે નિષ્ક્રિય ચૈતન્ય હું છું એવું સ્વરૂપ છે, એવું પોતાના સ્વરૂપનો નિર્ણય કરી લેવો, તે બાર અંગનો સાર છે. ત્યારથી દિશા ફેરથી પરિણામમાં, અને ત્યારથી પરિણામની ગતિ છે એ આત્મોન્મુખી થઈને બધી ઠેઠ સિદ્ધ પદ સુધીની લાઈન સંધાય જશે. નિર્માણ પદ સુધીનું ઓટોમેટિક પરિણમન ચાલુ રહેશે, ઓટોમેટિક કાર્ય થવા માંડશે. પછી પર્યાયનું કર્તૃત્વ નહીં રહે, ઓટોમેટિક જ કામ થશે. પણ હું નિષ્ક્રિય ચૈતન્ય છું એમ પોતાને નિર્ણયમાં, જ્ઞાનની પ્રધાનતામાં લેવો. તે શું નિર્ણય? એટલે જ્ઞાનના આધારે, જ્ઞાનની પ્રધાનતામાં, જ્ઞાનનું સ્વપણું સ્પષ્ટ અનુભવાંશે નિર્ણય કરવો કે આમ જ છે મારું સ્વરૂપ, નિષ્ક્રિય ચૈતન્ય છું. મેં તો નિષ્ક્રિય હું, મારા મૂળ સ્વરૂપે તો હું નિષ્ક્રિય છું. કુછ કરના હિ નહીં, મારે કંઈ કરવાનું પછી નિષ્ક્રિય છો એટલે કરી શકતો જ નથી ને, એમ કુછ કરના હિ નહીં હૈ, મેં કુછ કર સકતા હિ નહીં, કરવાનું નથી એમ નહીં, કરી શકતો પણ નથી, મેરે મેં કુછ કરને કી શક્તિ નહીં, કરી શકતો કેમ નથી કે કરવાની શક્તિ પણ મારામાં નથી, આ તો મારું સ્વરૂપ છે, મેં તો વર્તમાનમાં એ પરિપૂર્ણ, મને કરવાની કોઈ જગ્યા પણ નથી, કેમ કે હું મારા અનંત ગુણોથી સંપન્ન છું, પરિપૂર્ણ છું, મારે કઈ કરવાનું રહેતું નથી, આ ખામી હોય તો મારે કઈ કરવાનું બાકી રહે, હું મારા સર્વ ગુણોથી સંપન્ન છું, પરિપૂર્ણ છું, એમાં કરના ઈ ક્યાં હૈ, કરવાની જગ્યા પણ નથી, કરવાનો અવકાશ પણ નથી, કરવાની શક્તિ પણ નથી ને કરી શકતો પણ નથી, એસા નિર્ણય હુઆ તો મુક્તિ હો ગઈ, નિર્ણયની અપેક્ષાએ તો મુક્તિ થઈ ગઈ, એક ન્યાય તો આવો સ્વરૂપનો નિર્ણય થયો એની તો મુક્તિ થઈ ગઈ, ભાવિને એ પણ એની મુક્તિ થઈ ગઈ, અને અત્યારે પણ એને ક્યાંય પ્રતિબંધ કરવાનો પ્રશ્ન રહેતો નથી, આમ છે લે, આ બાર અંગનો સાર નાખ્યો છે ફુગાનીજીએ, બાર અંગનો સાર આવે છે ચર્ચામાં આવે છે, પરિણામમાં કાર્ય છે, કાર્ય સતત કરાઈ રહ્યું છે, હવે એ પરિણામ પોતાના સ્વરૂપને જાણ્યા જોયા વિના અજાણપણે જેવું પોતાનું સ્વરૂપ નથી એવું કલ્પીને કાર્ય કરી રહ્યું હતું, હવે પોતાનું સ્વરૂપ જાણતા આપોઆપ કર્તવ્ય કરાય છે, કરવા યોગ્ય આપોઆપ કરાઈ જાય છે, પછી કરવાની ઉપાધિ ક્યારે, અને ત્રિકાળીમાં તો કઈ કરવાનું છે નહીં, કેમકે સ્વરૂપ ત્રિકાળી નિષ્ક્રિય ચૈતન્ય છે, કર્યાનું પર્યાયનું કાર્ય એમ જાણવાનું ને એમ શ્રદ્ધવાનું હતું, તે કરાઈ ગયું, કરાયું થયું બસ, નથી સ્વરૂપમાં કઈ કરવાનો વિકલ્પ, નથી પર્યાય અપેક્ષાએ હવે કઈ કરવાનો વિકલ્પ, કેમ કે અસમાધાન ગયું, સર્વાંગ સમાધાન થયું, આમ છે એ ઉપાયનો વિષય તો એટલો સુગમ ને સુંદર છે, કરવાનું કઈ રહ્યું નહીં ત્રિકાળી મારા સ્વરૂપમાં, પર્યાયમાં તો કર્તવ્ય કરાઈ રહ્યું છે, એક માણસ કામ ન કરતો હોય તો તમે એને પિંચ કરો, હોંસપરણો કરો, ભાઈ તમે કામ કરો કેમ નવરા બેઠા છો, પણ એક માણસ પોતાની ડ્યુટી પરફોર્મ કરતો હોય એને કેમ કહેવાય કે તું આમ કર ને તેમ કર, તો બગાડવાની વાત છે કામ, એ તો એનું કામ બગાડવાની વાત છે, એ કામ સુધારવાની વાત છે, એમ જ્યારે પર્યાય પોતે હું ત્રિકાળ નિષ્ક્રિય ચૈતન્ય છું એમ પરિણામ પોતે પરણમી રહ્યું છે, હવે એમાં એ તો કર્તવ્ય જ કરાય છે, એમાં શું કરવાનું રહ્યું, ત્રિકાળીમાં જ એમ કરવાનું ન રહ્યું, એમ પરિણામમાં પણ આમ કરવાનો એ પ્રશ્ન નથી રહેતો પછી, એમ છે, કેમ કે પરફેક્ટલી બરાબર કામ થાય છે, આપણે એક કારખાનાની અંદર પરફેક્ટ પરફોર્મન્સનું પ્રોડક્ટ આવતું હોય પછી એને શું કરવાનું હોય, એમાં માથાકૂટ શું કરવાનું હોય, બરાબર ઓકે કરીને આગળ હાલવાનું, આની જેવી વાત છે કે જ્યારે શ્રદ્ધા જ્ઞાનની પર્યાયે હું નિષ્ક્રિય ચૈતન્ય છું એમ સ્વીકારવા રૂપ કાર્ય કર્યું તો મારા ત્રિકાળીમાં તો આમ થયું કંઈ કરવાનું નહોતું, અને પર્યાયમાં જે કરવાનું હતું એ તો થઈ રહ્યું છે, પછી જે બરાબર થઈ રહ્યું છે એમાં કરવાનું શું, પછી ન બરાબર થઈ રહ્યું હોય તો બરાબર કરો, પણ જે બરાબર થઈ રહ્યું છે કર્તવ્ય કરાય છે, અકર્તવ્ય કરાતું નથી, કરવા યોગ્ય જ કરાય છે, બસ વાત પૂરી થઈ ગઈ, એટલે દ્રવ્ય અપેક્ષાએ વાત પૂરી થાય છે અને પર્યાય અપેક્ષાએ પણ વાત પૂરી થઈ જાય છે, એમ કહેવું છે, શું 555 વિકલ્પ સહજ હોતા હૈ, નિર્વિકલ્પતા ભી સહજ હોતી હૈ, ઓર મેં ભી સહજ હું, એક સુગાનીજીને કોઈ વિશેષતા હતી, એ આ હતી એમના પરિણમનની, સહજતા બહુ હતી. એટલે તો ગુરુદેવ પાસે જવાની વાત આવી, તમે એમણે એ જ કહ્યું ને કે સહજ ગુરુદેવને ખબર પડે તો મને એમ વાંધો નથી, પણ કહેવા જાવું આપણે ગુરુદેવને કે આમ ને આમ છે સાહેબ, આમ છે ને આમ છે, એ બધી કૃત્રિમ વાતો ગોઠવીને નક્કી કરીને બધું પહેલાથી એરેન્જમેન્ટ કરીને કહેવું, એ બધી કૃત્રિમતા, અસહજતા છે, નેચરલ ફોર્મમાં નથી. એ વાત નેચરલી ગુરુદેવને ખબર પડે બીજી વાત છે. અસહજતા એમને પસંદ જ નહોતી, ત્યાં સુધી કે પોતાને હૃદયમાં ખૂબ ગુરુદેવ પ્રત્યે ભક્તિ હતી, પણ કદી એમણે વંદન નમસ્કાર ભાષામાં ગુરુદેવની સામે પ્રત્યક્ષપણે કૃત્રિમતાથી એનો શો નથી કર્યો, દેખાવ નથી કર્યો, કેમ કે એમને કૃત્રિમતા પસંદ નહોતી. સામાન્ય માણસ વંદન નમસ્કાર કરીને બેસે, મૌન બેસી જાય, બોલીને પ્રદર્શન કરવું, વધારે પડતું કાંઈ ચેષ્ટા કરીને નમીને પ્રદર્શન કરવું ફાવે જ, મારે એની શું ચિંતા કરવાની. જે વિકલ્પ આવે છે તે સહજ છે, જે વિકલ્પ ન આવે તે પણ નિર્વિકલ્પતા થાય તો પણ સહજ છે. એ ભાષા શ્રીમદજીના પત્રોમાં બહુ આવે છે, સહજતાની ભાષા બહુ સરસ આવે છે. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. ચારસો 449 માં છેલ્લે એમ લખ્યું, 8 પોસ્ટકાર્ડ લખાઈ ગયા ને, 8 પોસ્ટકાર્ડ નો એક પત્ર છે એમનો. તો હવે શું છે એમાં સહજતા શું આવી, કે પોતે પેલા એક પોસ્ટકાર્ડ લખવા બેઠા ત્યારે એમને ખ્યાલ નથી કે મારે કેટલું લખવું છે, ગોઠવું નથી એમણે કે આ કૃષ્ણદાસભાઈને મારે આટલી આટલી વાતો લખવી છે, એમ એમણે પ્રી એરેન્જમેન્ટ નથી કરી. એક પોસ્ટકાર્ડ લખ્યું, વૃત્તિ ચાલુ રહી સહજપણે લખવાની. તો બીજું પોસ્ટકાર્ડ લીધું છે, કવર નથી લીધું. બીજું પોસ્ટકાર્ડ લખ્યા પછી પણ વૃત્તિ ચાલુ રહી સહજ, કૃત્રિમપણે મન નથી કરતા. ત્રીજું લખ્યું, એમને એમ કરતા 8 લખાઈ ગયા. નહીતર એક કવર લખ્યો હોત તો 8 પોસ્ટકાર્ડની મેટર એમાં આવી જાત, 15, 8, 20, 100. તેથી મને 1 પૈસાનું હતું તો 8 પૈસા થાત. તેથી કવર નો કદાચ એકાનો હતો, 2 પૈસા હતા. એક પૈસાનો પોસ્ટકાર્ડ ને 2 પૈસાનો કવર હતો. હવે 8 પોસ્ટકાર્ડ લખ્યા પણ એક કવર નથી લખ્યું, એ શું બતાવે છે? સહજતા. એક તો એ કુદરતી ખ્યાલ આવે છે, હવે એ પોતે લખે છે શું. આજે આ 8મું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને, 373 પાને છેલ્લો પેરેગ્રાફ, તે તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવા અર્થે લખાયા છે. ચિત એવા ઉદય વાળું ક્યારેક વર્તે છે. શું? અમારું ચિત્ત એવા ઉદય વાળું ક્યારેક વર્તી જાય છે, સહેજે સહેજે. અમે એને રોકતા નથી વખતે, કેમ કે એ કૃત્રિમતા અમે નથી કરતા એમ કે છે. આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખે છે. તેવો અનુક્રમે ઉદય આવ્યો, 8-8 પોસ્ટકાર્ડ લખાઈ ગયા, કેમ કે પહેલેથી એમને ખબર નથી કે કેટલું લખાવાનું. ઉદય તો આવેલો, ચાલુ રહ્યો, કે વિકલ્પનો ઉદય ચાલુ રહ્યો, લખાઈ ગયો. આ એમની સહજતા અહીંયા દેખાય છે. શું? પણ કઈક બહાર જવાની વાત છે ને, નિવૃત્તિ ક્ષેત્રમાં. શું? તો નિવૃત્તિ ક્ષેત્ર માટે એમણે લખ્યું છે. 461 કેટલામાં છે? 461 ઉસને પ્રણામ કરશો. લઘુ અત્યારે થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે, જો એમાં થોડીક વાત છે, પછી આગળ છે. અત્રથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે. કયે ગામ અથવા કઈ તરફ જવું તે હજુ કઈ સૂઝ્યું નથી. એટલે કુદરતી સૂચ છે એમ કે છે. વિચાર આવ્યો છે છતાં એ નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી. એટલે સુભાગભાઈ લખે છે કે સાયલા નહીં આવી એમ કે છે. 465 ના મથાળામાં જુઓ શરૂઆતમાં. અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂજ્યો હતો તે હજુ તેના તે સ્વરૂપમાં છે. હજી કઈ નિર્ણય નથી થતો એમ કે છે. તેથી વિશેષ પરિણામ પામ્યો નથી એટલે કોઈ સહેજે સહેજે પરિણામ પામશે એમ કે તેના એ સ્થિતિમાં છે. એટલે કે ક્યારે અહીંથી છૂટા થવું અને કયા ક્ષેત્રે જઈને સ્થિતિ કરવી તે વિચાર હજી સુધી સૂજ્યો શીખ્યો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરીને રહ્યા કરે છે. એટલે શું સહેજ પરિણામ થયા કરે છે. પાછળ અમારી પ્રેરણા નથી, કોઈ આત્માની પ્રેરણા નથી. વાત તો સાવ સામાન્ય ઉદયની છે. મેં મુંબઈથી થોડી નિવૃત્તિ લઈ ધંધા વેપારથી, અને કોઈ નિવૃત્તિ ક્ષેત્રે સત્સમાગમમાં સત્સંગ કરવો, ક્યાં કરવો, ક્યારે કરવો, એ આપોઆપ થાય છે એમ કે છે. સહેજે સહેજે થાય છે, હજી સુધી નથી થયો કે શું. 461 જે એમણે લખ્યો પત્ર એ છે શ્રાવણ સુદ 4 અને આ શ્રાવણ સુદ 5 15 દિવસ સુધી એમને પરિસ્થિતિ છે. હજી 15મે દિવસે કાગળ લખે છે તો હજી પરિણામ એમને એમ છે કે શું. અને હજી સુધી એ સુધતું નથી વિચારના પરિણામની. તો સહેજ સ્થિતિ સ્વાભાવિક એટલે સહેજ સ્થિતિ રહ્યા કરે છે. અમે કાંઈ એમને પ્રેરક થતા નથી કે હવે આ સીજું છે માટે આમ કરીએ. હા એવું ઘણી જગ્યાએ એમની સહજતા દેખાય છે. શું સહજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરીને પરમાર્થ પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. સહેજ સ્વભાવ એટલે ત્યાં શું છે કે કુદરતી અમારી સ્થિતિ એવી છે કે અપરમાર્થરૂપ પરિણામને પામે એટલે કે બીજાને નુકસાન થાય એવું અમારે કોઈના પ્રત્યે નહીં ધારેલું કાંઈ પરમાર્થ પ્રત્યે લખાતું કે બોલા એવું નથી થતું બીજાને નુકસાન થઈ જાય એવું અમારાથી નથી બનતું. એવો સહેજ સ્વભાવ. કાંઈક અમારાથી થાય છે તો બીજાને કલ્યાણમાં નિમિત્ત થાય છે એ સહેજ સ્વભાવ છે. એટલે સહજતા છે એ જ્ઞાનીઓનું એક સ્વાભાવિક વિલક્ષણતા છે. એમની પરિણમનની આ એક વિલક્ષણતા છે. આવા આવા ઘણા પડખા છે પાછા. આવા આવા જ્ઞાનીઓને ઓળખવાના ઘણા પડખા છે. નહીં નહીં હા કોઈ એમ કે આગાથા સાહેબ ફરીને હવે વ્યાખ્યાન કરો તો વ્યાખ્યાન બીજું જ આવે પાછું. પાછું પોતે કે ખ્યાલ આવ્યું તો એ આવે એવું કાંઈ નથી. ગાથા એ નહીં છે, પોતે એ નહીં છે, અને વ્યાખ્યાન કેમ બીજું આવે છે? એ સહેજ અંદરથી નીકળે, એ નીકળે. એટલી સહજતા હોય છે કે વ્યાખ્યાન કરવામાં બોલતી વખતે આ વાક્ય પછી આ વાક્ય બોલવું એવું એવું પ્રેરકપણું કે એવો વિકલ્પ કે એવું ગોઠવણી નથી હોતી, એવું આયોજન નથી હોતું. સહેજે સહેજે જે વિકલ્પ આવે ને જે ભાષા નીકળે ગોઠવા વગર. સામાન્ય રીતે બહુ બુદ્ધિવાળા માણસો જે હોય છે, ભણેલા ગણેલા માણસો હોય છે, અને પોતાના વિષય ઉપર જેને કાંઈ પોતાની વાતની રજૂઆત કરવી હોય છે તો બધી તૈયારી કરીને આવે. વકીલ કોર્ટમાં જાય તો તૈયારી કરીને જાય, અને પ્રોફેસર ભણાવવા જાય તો તૈયારી કરીને જાય. એનો પોતે ભણેલા હોય છતાંય સબ્જેક્ટને તૈયાર કરીને જાય. જ્ઞાનીઓ એમ નથી કરતા, વિદ્વાનો એમ કરે છે કે પોતાને જે શાસ્ત્ર વાંચ્યું હોય એને પેલા પૂરો તૈયારી કરીને જાય કે એને બધાને સંભળાવવું છે. હું આમ કહીશ પછી આમ કહીશ, આટલા પોઈન્ટ મારે કહેવા છે, આટલા મુદ્દા ઉપર વાત કરવી છે. વિદ્વાનો કરે, જ્ઞાનીઓ નથી કરતા. જ્ઞાનીઓ તો સહેજ એ વખતે જે એનો ઉપયોગ ચાલી જાય તે વિકલ્પ છે જે ચાલી જાય, અને જે માને નીકળવાની હોય તે નીકળી જાય. એવી સમજતા છે. હા તો સીધી વાત છે, એને બોજો નથી ઉપાડવો. એટલે આમ કહીશ પછી આમ કહીશ પછી આમ કહીશ એવો એવો ભાર ઉપાડીને નથી જતા. સાવ હળવા ફૂલ હોય. બીજું શું છે કે આ શાસ્ત્રો તો એમના અનુભવનો વિષય છે. કોઈ પણ શાસ્ત્ર વચનમાં કથનની મર્યાદા શું છે એમના સમ્યક જ્ઞાનમાં તો ભાસી જાય છે. એટલે સબ્જેક્ટ ઉપર તો એમની માસ્ટરી છે, પછી એમને તૈયારી કરવાની કોઈ જરૂર નથી. એમને પૂરો તૈયારી કરવાની કોઈ જરૂર નથી. એ પરિસ્થિતિ છે જ્ઞાનીઓની. એટલું નહીં, આચાર્યોના વચનોમાંથી કોઈ કોઈ વાર તો કોઈ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાનીઓનો ઉપયોગ એટલો બધો આગળ વધે છે કે એના ચારે પડખા ખોલે. પછી એટલું પ્રતિપાદન આચાર્યો ન કર્યું એથી વધારે તો જ્ઞાનીઓ પ્રતિપાદન કરે. આચાર્યો તો એક સૂત્ર કહ્યું, એક નીતિ કરી હોય અને જ્ઞાનીઓ એના ઉપર કલાકો સુધીના વ્યાખ્યાન આપે, એટલા બધા પડખા ખોલે. હા, એક લીટી ઉપર કલાક ચાલતો. એક વાર એક લીટી ઉપર કલાક ચાલતા વ્યાખ્યાન અધૂરું રહી ગયું. શું ને ટાઈમ પૂરો થઈ ગયો તો કોઈ કીધું સાહેબ આ તો એક કલાક ક્યાં યોગ્ય એ ખબર પડી નહીં. તો કે આ કલાકે પૂરું પડે એવું નથી કે આમાં, આ તો પૂરું જ થાય એવું નથી કે. અને કોઈ વાર એમ કે એને વિષય ઉપર ખૂબ વ્યાખ્યાન આપતા હોય, એના ઊંડાણમાં જઈને ઘણીક વાતો ખોલતા હોય, ત્યારે કોઈ વાર પોતે એમ કે ક્યાંયથી નીકળાતું નથી. શું કે આ એવો રસવાળો વિષય છે ને એવો ઊંડાણનો વિષય છે કે અહીંથી નીકળાતું નથી કે. તો બે ત્રણ ત્રણ દિવસ સુધી એ વાત ચાલતી હોય છે અને નવી 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 અપૂર્વ અપૂર્વ ભાવો નીકળ્યા કરે. એવી સહજતા છે જ્ઞાનીઓની. ઉંડાણમાં એટલા જાય છે, એવા અનુભવના ઉંડાણમાં જાય છે. અને અંદર વૈભવ તો ઘણો ફેર્યો છે, જ્ઞાનનો વૈભવ પણ ઘણો છે અને આત્માના વસ્તુનો વૈભવ પણ ઘણો છે. જે સ્વરૂપને હું કેવળી ન કહી શક્યા, દિવ્ય ધ્વનિ પણ ન કહી શકીએ, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. સદમસ્તની વાણી કેટલીક પહોંચે એને, હજી દિવ્ય ધ્વનિ ન પહોંચી શકી એ સદમસ્તની વાણીને શું પહોંચે એને. વાણીની શક્તિ જ મર્યાદિત છે, વસ્તુ અમર્યાદિત છે અને વાણીની શક્તિ મર્યાદિત છે. એટલે લીધું કે વિકલ્પ સહજ હોતા હૈ, નિર્વિકલ્પતા ભી સહેજ હોતી હૈ, ઓર મેં ત્રિકાળી ભી મેં એટલે ત્રિકાળી ભી મેં સહજ હું. કૌંસમાં સ્પષ્ટીકરણ છે કે એસા જ્ઞાન જ્ઞાન દશામાં રહેતા હૈ. આવું દ્રવ પર્યાયનું જ્ઞાન, સહજતાનું જ્ઞાન જ્ઞાન દશામાં રહે છે, પરંતુ અજ્ઞાન દશામાં વિકલ્પ કે કર્તૃત્વપૂર્વક વિકલ્પ હોતા હે. હું આમ વિકલ્પ કરું, હું આમ વિચાર કરું, હું આમ વિચારી રાખું, હું આને આમ કહીશ ને આને અરે આમ, એ બધું ઉસમે વિકલ્પ કે સ્વકાલ ઓર સહજતા કા અસ્વીકાર હો જાતા. છતાં એને ગમે એટલું વિચારી રાખ્યું હોય, બોલાય કાંઈક વિચારાય કાંઈક, એ વખતે એનું ગોઠવેલું કામ આવતું નથી. પણ એ પોતે જે પહેલાંથી ગોઠવણ કરે છે એમાં એ સહજતાનો અસ્વીકાર કરે છે, પરિણામના સ્વકાળનો પણ અસ્વીકાર કરે છે, વસ્તુના વિજ્ઞાનનો પણ એ અસ્વીકાર કરે છે. અને અસ્વીકાર કરવા છતાં પણ કાંઈ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જતું નથી. વસ્તુનું સ્વરૂપ તો જે છે એ રહેવાનું છે. આ વિલક્ષણતાની દ્રષ્ટિએ આ સહજતા છે. સહજતા સરળતા ઘણા ગુણ છે, અનંત ગુણ પ્રગટ્યા છે ને, એ બધાના એક એક છીન લ્યો પારમાર્થિક. તો જ્ઞાની તો ગુણવંતા જ્ઞાની જે કયા છે ઘણા ગુણ પ્રગટ્યા છે એમને, તો એ તે વિશ્વની વિલક્ષણતા લઈ લ્યો. તો એના એક એક કાર્યમાં એ વિલક્ષણતા જણાશે. એટલે કહ્યું કે જ્ઞાનીનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે, કેમ કે વિલક્ષણતા પ્રસિદ્ધ થાય છે એમના એક એક કાર્યોમાં, પરિણમનમાં એમની જે વિલક્ષણતા છે એ પ્રસિદ્ધ થાય છે. એક બોલ આવી ગયો આપણે કે મુનિ પાસે કોઈ શાસ્ત્ર માટે માગે તો તરત દઈ દે છે, એવું જ જ્ઞાનીનું છે. કેમ કે એ જીવને આત્મકલ્યાણનું નિમિત્ત એવું જે શાસ્ત્ર, એમાં અંતરાય ન હો. કેટલો અંતરાય ન હો કે એક સમયનો પણ અંતરાય ન હો, આ અભિપ્રાય છે એની પાછળ. આ વિલક્ષણતા છે જ્ઞાની. કોઈના કોઈ જીવના કલ્યાણના કારણમાં, અને એ કારણના પણ કારણમાં, નિમિત્તમાં અને નિમિત્તના પણ નિમિત્તમાં, અનવકાશપણે સર્વ જીવો આત્મત્વને પ્રાપ્ત થાઓ, આત્મત્વને પ્રાપ્ત થાઓ, એ જે એમનો અભિપ્રાય છે તે અનુસાર એમને વિલક્ષણતા બહાર આવી જાય છે. નાના મોટા દરેક કાર્યોમાં બહાર આવી જાય છે. એ રીતે જરાક સૂક્ષ્મ નજર હોય તો અવલોકનથી જ્ઞાનીની વિલક્ષણતા સમજાય એવું છે. અને એ આત્મત્વનો એક અંશ હોવાથી આત્માપણો શું છે, આત્મ સ્વભાવ શું છે, એ આત્મત્વ ત્યાંથી સમજાય છે, ત્યાંથી આત્માર્થ સમજાય છે. અને એ આત્માર્થ એ જ પરમાર્થ છે. આત્માર્થ છે એ જ પરમાર્થ છે. પારમાર્થિક ઉપાય ત્યાંથી મળી જાય છે.
યા કરો પરમ કૃપા ઓની કહાન તુ દેવ નો શ્રી વિદ્યા દિવમ